ಸಿದ್ಧಾಣಂ ಋಣಮೋಲೋಯಿ ಶೌತ್ರಿಕಾಳ್ವರ್ತಿ ಸಿದ್ಧಾಣಂ ಋಣಮೋಲೋಯಿ ಶೌತ್ರಿಕಾಳ್ವರ್ತಿ ಆಯಿರ್ಯಾಣಂ ಋಣಮೋಲೋಯಿ ಶೌತ್ರಿಕಾಳ್ವರ್ತಿ ಉವಜ್ಜಾಯಾಣಂ ಋಣಮೋಲೋಯಿ ಶೌತ್ರಿಕಾಳ್ವರ್ತಿ ಶವಶಾವಣಂ ಓಂಕಾರವಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮೋ ಗಣಿ ಮಂಗಲಂ ಕುಂದಕುಂದಾರ್ಯೋ ಜೈನ್ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯಂ ಸರ್ವಕಲ್ಯಾಣಕಾರಕಂ ಪ್ರಧಾನಂ ಸರ್ವಧರ್ಮಾಣಂ ಜೈನಂ ಜಯತು ಶಾಸನಂ. ನಮಃ ಸಮಯ ಸಾರಾಯ ಸ್ವಾನುಭೂತಿಯ ಚಕಾಶತೆ ಚಿತ್ಸ್ವಭಾವಾಯ ಭಾವಾಯ ಸರ್ವಭಾವಾಂತರಚ್ಛಿದೆ ಏಗೋ ಮೇ ಶಾಶ್ವತೋಪ ಜ್ಞಾನ ದರ್ಶನ ಲಖನು ಶೇಷಾ ಮೇ ಬಾಹಿರ ಭಾವ ಸವೇ ಸಂಯೋಗ ಲಖನ. ಮಾರೋ ಸುಶಾಶ್ವತ ಏಕ ದರ್ಶನ ಜ್ಞಾನ ಲಕ್ಷಣ ಜೀವ ಛೆ ಬಾಕಿ ಬದಾ ಸಂಯೋಗ ಲಕ್ಷಣ ಭಾವ ಮುಜ್ತಿ ಬಾಹ್ಯ ಛೆ. ಹೂ ಏಕ ಶುದ್ಧ ಸದಾರೂಪಿ ಜ್ಞಾನ ದರ್ಶನ ಮಯ ಕರೆ ಕೈ ಅನ್ಯತೆ ಮಾರು ಜರಿ ಪರಮಾಣು ಮಾತ್ರ ನಥಿಯ ರೇ. ಜೆ ಜಾಣತೋ ಅರ್ಹಂತನೆ ಗುಣದ್ರವ್ಯನೆ ಪರ್ಯಯ ಪಣೆ ತೆ ಜೀವ ಜಾಣೆ ಆತ್ಮನೆ ತಸು ಮೋ ಪಾಮೆ ಲಯ ಕರೆ. ನಥಿ ಅಪ್ರಮತ್ ಕೆ ಪ್ರಮತ ನಥಿ ಜೆ ಏಕ ಜ್ಞಾಯಕ ಭಾವ ಛೆ ಎ ರೀತ ಶುದ್ಧ ಕಥಾಯ ನೆ ಜಿಜ್ಞಾತ ತೆ ತೋ ತೇಜ್ ಛೆ. ಜಮನೆ ತೃತೇಮ ಜ್ಞಾನ ನಥಿ ಕಾರಕ ನಥಿ ವೇದ ಕರೆ ಜಾಣೆ ಜ ಕರ್ಮೋದಯ ನಿರ್ಜರಾ ಬಂಧ ತೆಮಜ ಮೋಕ್ಷನೆ. ಧ್ರುವ ಚಲನೆ ಅನುಪಮ ಗತಿ ಪಾಮೇಲ್ ಸರ್ವೇ ಸಿದ್ಧನೆ ವಂದಿ ಕಹು ಶ್ರುತ ಕೇವಡಿ ಕಥಿತಾ ಸಮಯ ಪ್ರಾಭೂತ ಹೋ. ತು ಸ್ಥಾಪ ನಿಜನೆ ಮೋಕ್ಷ ಪಂಥೆ ದ್ಯಾನುಭವ ತೇಹನೆ ತಿಮಾಜ ನಿತ್ಯ ವಿಹಾರ ಕರ್ ನಹಿ ವಿಹರ್ ಪರ ದ್ರವ್ಯೋ ವಿಷಯ. ಓಂ ಶ್ರೀ ನಮಸಿದೇವ್ಯ ನಮಸಿದೇವ್ಯ ನಮಸಿದೇವ್ಯ. હમણાં જ પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચા ચાલતી હતી, તેમાં જે ચર્ચા આવી હમણાં કે કોઈ પણ જીવને ખાલી તમે આત્મા 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 એમ કહો કે તું આત્મા છો, તું શુદ્ધ છો, તું અખંડ છો, તો એને આત્મા સમજણમાં નથી આવતો. પણ તમે એને એ આત્મામાં શું છે એના ભેદ કરીને જો તમે એને સમજાવો, એવો વ્યવહાર તમે કરો અને એવા ભેદ કરીને એ વ્યવહાર દ્વારા એને પરમાર્થ સમજાવો, તો એને ખ્યાલમાં આવે છે. કારણ કે એ એની પરિચયની વસ્તુ છે, એના પરિચયમાં આવે ને, નિમિત્ત એના પરિચયમાં આવે, અહીંયા નૈમિત્તિક થાય તો એના પરિચયમાં આવે, ગુણોની પર્યાયો પ્રગટ થાય તો એ પર્યાયો એને ખ્યાલમાં આવે. પર્યાયો પકડાય નહીં પણ એટલો ખ્યાલ આવે કે આ પર્યાયમાં થાય છે. તો એવી રીતે જ્યારે કોઈ પણ અભેદ વસ્તુનું ભેદ કરીને વર્ણન કરે સમજાવવા માટે, એને કહેવાય વ્યવહાર. એ છે વ્યવહાર, અભેદ છે એ નિશ્ચય છે, ભેદ કરવો એ વ્યવહાર છે. ચાહે એમાં ગુણનો ભેદ કરો દ્રવ્યમાં, અથવા તો તમે એ ગુણોની પર્યાયનો ભેદ કરો, એ બધું જાય છે વ્યવહારમાં. પણ એ વ્યવહાર છે એટલે એવું કાંઈ છે જ નહીં એમ નથી. જો કોઈ એમ વિચાર કરે કે એવું તો કાંઈ છે જ નહીં, ખાલી અભેદ જ છે, અભેદ જ છે, અભેદ જ છે, તો એમ કહેતા હતા કે તો એને ખ્યાલમાં નથી આવતું કે અભેદ કેવું છે. એટલે એક અભેદમાં ભેદ કરીને સમજાવવાનો વ્યવહાર લાગુ પડે છે. ગણધર દેવ હોય ને, ગણધર તીર્થંકરના ગણધર, તો ગણધર જ્યારે કોઈ પણ રચના કરે કે કોઈ પણ સમજાવવાનો પ્રકાર એને ચાલે, તો એ પણ ભેદ પાડીને સમજાવે. ગણધર જીવ, તીર્થંકરનો ગણધર હોય, એ ગણધર પણ ભેદ પાડીને સમજાવે અથવા રચના કરે શાસ્ત્રોની. આચાર્ય જેમ રચના કરે, ગણધર ગ્રહણ કરે, આચાર્ય રચના કરે, તો એમાં પણ ભેદ પાડીને વર્ણન આવે. કારણ કે એ ભેદ છે, એ ભેદ દેખાય એને, ત્યાં એને ખબર પડે છે કે આ ભેદ અભેદનો છે. તો એ ભેદને જાણી અને ભેદ ઉપરથી લક્ષ છોડીને ભેદ ઉપર એ જઈ શકે છે. એટલે કોઈ પણ પદાર્થને સમજાવવો હોય તો તમે એના અંદરના ભેદ કરીને જો તમે એને કોઈ પણ શ્રોતાને સમજાવો, મુમુક્ષુને સમજાવો, તો એને એ ભેદથી અભેદ સમજાઈ શકે છે. દ્રષ્ટિ તો અભેદ ઉપર જાય છે, પણ એવા ભેદનું જ્ઞાન કરીને એ ભેદને છોડીને અભેદમાં એ જવાનો પ્રકાર થઈ શકે છે. એટલે અહીંયા હમણાં ચર્ચા ચાલતી હતી, આખી ચર્ચા આઠમી ગાથાની છે. આઠમી ગાથામાં કીધું છે કે જેમ કોઈ અનાર્ય હોય, આમાં હમણાં આ જ્ઞાન ગોષ્ઠીમાં ત્રીજો પ્રશ્ન આવવાનો છે એનો જ, કે કોઈ અનાર્ય હોય કે કોઈ મ્લેચ્છ હોય એને એની ભાષા દ્વારા સમજાવો ને તો એ સમજી શકે. ઓલો બ્રાહ્મણ એને એમ કહે કે ભાઈ સ્વસ્તિ સ્વસ્તિ, તો કે આ શું કહે છે સ્વસ્તિ સ્વસ્તિ? એમ કોઈને એમ કીધા કરે છે અજાણ વ્યક્તિ હોય ને કે તું આત્મા છો, તું આત્મા છો, તું આત્મા છો, તું આત્મા છો, તો એ કે પણ આત્મા છે કેવો એ તો અમને સમજાવો, આત્મા તો છીએ અમે, એ તો તમે કીધું, પણ આત્મા એટલે શું? આત્મામાં શું ભરેલું છે? આત્મામાં શું શું છે? આત્મામાં શું શું નથી? એ અમને ખબર પડે તો ખબર પડે કે જે આવું કંઈક આવું હોય જેમાં એને આત્મા કહેવાય, અને આવું જેમાં ન હોય એને આત્મા ન કહેવાય, અને આવું જેમાં હોય મોહ રાગ દ્વેષ એને આત્મા ન કહેવાય. એમ જ્યારે એને તમે ભેદ પાડી કથન કરી બધી વિવિક્ષાથી એને જ્યારે સમજાવો ત્યારે એને એ વિવિક્ષા સમજાય, તો પછી એ વિભાગ પાડી શકે કે આ વ્યવહારનો વિભાગ છે, આ નિશ્ચયનો વિભાગ છે, આ પર્યાયનો વિભાગ છે, આ દ્રવ્યનો વિભાગ છે, અને આ પરનો વિભાગ છે. એમ એને ત્યારે ખ્યાલમાં આવે. એટલે કોઈ પણ વાત આવે તો ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર આચાર્ય ભગવાને પણ કીધો છે. ભેદનું અનુસરણ ન થાય, અનુસરણ ભેદનું ન કરવું. સમજાવનાર તો ભેદમાં આવીને સમજાવે, સમજનારે અભેદને ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો, ભેદને સમજી ભેદનું લક્ષ છોડીને અભેદમાં જવાનો પુરુષાર્થ સમજનારે કરવો. હે, સમજાવનાર તો ભેદનું સમજાવવા બેઠો હોય તો ભેદ જ સમજાવવો પડે ભેદથી. એને સમજાવનાર ખાલી અભેદ 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 બોલ્યા કરે તો સામે વાળો 5-10 મિનિટમાં કંટાળી જાય. એને એમ થાય કે આ અભેદ છે, પણ હવે અભેદમાં છે શું? પણ એનું અમને કંઈક સ્પષ્ટીકરણ કરો, અમને કંઈક અંદર અમે કેવી રીતે જાય, એનો પુરુષાર્થ કેવી રીતે ઉપડે એ બતાવો તમે અમને, તો અમારું કંઈક લક્ષ્ય તરફ જાય. નહીતર હવે અભેદ તો છી જ, અમે અમને ખબર છે, પણ હજી અભેદ ઉપર જવાતું નથી, એનું શું? એમ એને વિચારધારા આવે. એટલે કોઈ પણ પદાર્થ હોય, જગતનો કોઈ પણ પદાર્થ, જળચેતન કોઈ પણ હોય, એને જ્યારે તમારે સમજાવવો હોય તો નિયમથી એને ભેદ પાડીને જ સમજાવવો પડે. સમજવાનો છે અભેદ, સમજાવવા માટે ભેદ છે. એવી રીતે અહીંયા હમણાં પૂજ્ય બેનશ્રીને કોઈ પ્રશ્ન કર્યો તો આઠમી ગાથાના વર્ણન દ્વારા દર્શન દાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે જ આત્મા, એમ આઠમી ગાથામાં આવે. દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા, અહીંયા એ ગુણોથી એને આત્મા બતાવે છે. દર્શન દાન ચારિત્રના ગુણ છે, એવા ગુણો છે આત્મામાં, તો કે એને હંમેશા પ્રાપ્ત હોય એને આત્મા કહેવામાં આવે. આત્મા કેવો? તો કે દર્શન દાન ચારિત્રને પ્રાપ્ત હોય એવો આત્મા. પછી એ પ્રાપ્ત કેમ થાય? તો કે એવી દર્શન દાન ચારિત્રની સમ્યક પર્યાય થાય તો પ્રાપ્ત થાય. એમ કરીને આવા ભેદો કરીને એને અભેદમાં લઈ જવાનો, નિવ્યવહાર દ્વારા નિશ્ચય પરમાર્થ બતાવવાનો એક કથન આવ્યા કરે. એમ એની ચર્ચા અત્યારે પૂજ્ય બેનશ્રીના પ્રવચનમાં આવતી હતી. ચર્ચામાં આપણી ચર્ચા ચાલે છે જ્ઞાન ગોષ્ઠી, પહેલો બોલ તો આપણે જોઈ લીધો. ઘણી ચર્ચા એના ઉપર 3 દિવસ થઈ ગઈ આપણી. પહેલે દિવસે થઈ, બીજે દિવસે ઉત્પાદવે પર્યાયની ચર્ચા આવી, એ પાછી કાલે ફરીથી આપણે આખી 1 કલાક એને રિપીટ કરી કે ભાઈ કેવી રીતે સ્વરૂપ છે, ઉત્પાદવે કેવી રીતે છે, ધ્રુવ કેવી રીતે છે, ગુણો કેવી રીતે રહેલા છે, એક એક ગુણોમાં અનંતી પર્યાયનું પારિણામિક ભાવ પણ કેવી રીતે રહેલું છે, અને એ પર્યાયો ક્રમસર ઉત્પાદ કેવી રીતે થાય છે, ક્રિયા કેવી રીતે થાય છે, વ્યય કેવી રીતે થાય છે, એક સમયની પર્યાય નાશવાન કેવી રીતે કહેવાય છે, અને ઉત્પાદનો વ્યય થાય છે એ શું છે, એ બધી ચર્ચાઓ કાલે આપણી ઘણી ચર્ચા થઈ ગઈ. એ બધી ચર્ચાઓ એવી છે કે એના ઉપર જ્યારે જ્યારે તમે વિચાર મંથન જ્યારે તમે કરો ને, પછી તમને થોડું ખ્યાલમાં આવે, પછી પણ પ્રશ્ન ઉઠે તો પૂછી શકો, હું છો ત્યાં સુધી પૂછી લેજો, ક્યાંય અટકતા હોય તો પૂછી લેજો. એમને રાખતા કે હવે ચેતનભાઈએ કીધું તો એ તો હવે બરાબર જ હોય ને, એવું ન હોય. પ્રશ્ન થાય તો નિયમથી પૂછવો. જો પ્રશ્ન કરનાર હોય ને એના પ્રકાર હોય, એક તો જેનું જ્ઞાન કામ કરતું હોય ને એને જ પ્રશ્ન ઉઠે પેલા તો, ખાલી સાંભળવા વાળાને પ્રશ્ન ન ઉઠે બહુ, કારણ કે એને તો એમ જ હોય મને સમજાય જ ગયું બધું. કારણ કે જેનું જ્ઞાન કામ વિચારે ચડતું હોય ને જેનું, એને પ્રશ્ન ઉત્પન્ન થાય એને. એટલે એ પ્રશ્ન ઉઠવો ને એ પણ એક જ્ઞાનની કોઈ અમુક પ્રકારની યોગ્યતા એવી અંદર હોય છે, ત્યારે જ એને પ્રશ્ન ઉઠે છે કે આ આનો મર્મ શું, આનો અર્થ શું, અહીંયા શું કહેવા માંગે છે, એમ એને ત્યારે જ પ્રશ્ન ઉઠે છે. એટલે એ પ્રશ્ન કરનાર પણ વિચારક હોય ને, વિચારક, વિચારક હોય, શોધક વૃત્તિ વાળો હોય, સંશોધન કરતો હોય કે આત્મા કેમ મળે, મને પ્રાપ્તિ કેમ થાય આત્માની, હું રોજ જાઉં છું સાંભળવા, રોજ સાંભળીને પાછો આવતો રહું છું, આટલા વર્ષ થઈ ગયા પ્રાપ્તિ કેમ થતી નથી, એમ વિચાર જે કરતો હોય એને કોઈ વાત નવી આવે ને તો વિચાર થાય કે આ આમાં શું કહેવા માંગે છે. તો એ રીતે વિચાર કરવાની બહુ જરૂર છે. આ વિચારકનું કામ છે જૈન દર્શન. જૈન દર્શન ખાલી સાંભળવાનો કે વાંચવાનો માર્ગ જ નથી, એ વાંચીને સાંભળીને જે વિચારે ચડે છે એ જ્ઞાનમાં વિચારધારા એની ચાયલા જ કરે, ચાયલા જ કરે, ચાયલા જ કરે, ચાયલા જ કરે. એવી નિરંતરતા જ્યારે એની ગોઠવાય છે જ્ઞાનમાં, ત્યારે એ જ્ઞાન છે ને સમર્થ બની જાય છે આત્મા તરફ જવા માટે. એટલે એવી કોઈ વાત છે અપૂર્વ, એના ઉપર વિચાર કરવો. આપણે આ પહેલો બોલ તો પૂરો થઈ ગયો હતો, એમાં છેલ્લું આપણે લીધું હતું, આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી. અક્રમવર્તી એટલે ગુણો, ક્રમવર્તી એટલે પર્યાયો. એવા ગુણ પર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, માટે એવી શુદ્ધપણું છે, માટે તેની દ્રષ્ટિ કોઈ કરે તો પરિણમન પણ શુદ્ધ એને થઈ જાય છે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, જે અણશુદ્ધ જાણે આત્માને તે અણશુદ્ધ આત્માને ગ્રહે. 186 ગાથામાં આવે સંવર અધિકારમાં, જે આત્માને શુદ્ધ જાણે છે એને શુદ્ધની જ પ્રાપ્તિ થાય, અને જે એને શુદ્ધ ન જાણે એને શુદ્ધની પ્રાપ્તિ ન થાય, એને અશુદ્ધતા પ્રગટ થાય. પરંતુ માટે તેની દ્રષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાન માત્ર વસ્તુ છું આવી દ્રષ્ટિ થતા, હું જ્ઞાન માત્ર વસ્તુ છું એટલે જ્ઞાન માત્ર છું, એ જ્ઞાન માત્ર છું એના અર્થમાં પણ ધ્રુવ પરમાત્માને કહી શકાય. હું જ્ઞાયક માત્ર છું એને પણ ધ્રુવ પરમાત્મા કહેવાય. હું અપરિણામી છું એને પણ ધ્રુવ પરમાત્મા કહેવાય. દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો હોય ત્યારે જ્ઞાન માત્ર પણ કહે, જ્ઞાયક માત્ર પણ કહે, ભૂતાર્થ સ્વભાવ પણ કહે, અપરિણામી પણ કહે, શાશ્વત પણ કહે, ધ્રુવ પણ કહે. એ બધાય વિશેષણો એકલા ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિના વિષયના છે. તો એમાં અહીંયા કહે છે કે હું જ્ઞાન માત્ર વસ્તુ છું આવી દ્રષ્ટિ થતા પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે, પ્રગટ થાય છે. આ આપણે કાલ ચર્ચા આ બે દિવસમાં ઘણી જોઈ લીધી. હવે અહીંયા બીજો પ્રશ્ન શ્રોતા પૂછે છે, અહીંયા આવ્યું ને પેલા બોલમાં નીચે કે આવી દ્રષ્ટિ થતા પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, જ્યાં જીવત્વ શક્તિનું પરિણમન પર્યાયમાં શુદ્ધપણે થઈ જાય ત્યાં તેની સાથે જીવત્વ શક્તિની સાથે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો, એક જીવત્વ શક્તિનું પરિણમન થાય, એનું પરિણમન જ્યાં જીવત્વ શક્તિનું જીવરૂપે જ્યાં જોઈને જ્યાં એની સન્મુખ થઈ અને પર્યાય જ્યાં શુદ્ધ પરિણમન કર્યું ત્યાં એમ કે છે કે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે અને પ્રગટ થઈ જાય છે. એક શક્તિનું પરિણમન જ્યાં થયું સમ્યક પ્રકારે, ત્યાં અનંત ગુણોની પર્યાયો શુદ્ધતા રૂપે પરિણમી અને ઉછળી જાય છે, પ્રગટ થઈ જાય છે. જ્યાં એક ગુણનું શુદ્ધ પરિણમન થાય, જેમ કે શ્રદ્ધા ગુણની સમ્યકતા થાય, તો એની સાથે સાથે જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ જેટલી જેટલી શક્તિઓ આત્મામાં છે એ નિર્મળપણે ઉત્પાદ પામા કરે છે, અને નિર્મળપણે ઉત્પાદ પામતા એને એમ કહેવામાં આવે કે અનંતી શક્તિઓની પર્યાયો ઉછળે છે અને પ્રગટ થાય છે. એટલે અહીંયા બીજો પ્રશ્ન કરે છે શ્રોતા કે ભાઈ ઉછળે છે એટલે શું? પણ તમે એમ કહો છો કે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે, ઉછળે છે એટલે શું? એવો પ્રશ્ન કરે શ્રોતા. આખો પેલો બીજો પ્રશ્ન છે ને એ શક્તિના પ્રવચનની પહેલી જીવત્વ શક્તિ છે, એ જીવત્વ શક્તિના પ્રવચનમાંથી આ પ્રશ્ન કરેલા છે. એ જીવત્વ શક્તિ અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસાર પરમાગમની બીજી ગાથામાંથી કાઢી છે. જીવો ચરિત્ર દર્શન જ્ઞાન એમાંથી એણે જીવત્વ શક્તિનું નિરૂપણ કાઢ્યું છે કે જીવ કેવો, તો કે જીવ ચરિત્ર દર્શન જ્ઞાન એમ કરીને બીજી ગાથામાંથી આ જીવત્વ શક્તિ અમૃતચંદ્ર આચાર્યએ કાઢી છે. એમાં આખી બીજી ગાથામાં સમયસાર પરમાગમની બીજી ગાથા છે એમાં આખી સાત બોલથી પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરે છે. તો એ સાત બોલથી જે પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરે છે એમાં નથી નિર્મળ પર્યાયોની ચર્ચા, નથી અશુદ્ધ પર્યાયોની ચર્ચા, અહીંયા એક સામાન્ય પ્રમાણથી ચર્ચા આચાર્ય ભગવાને ઉપાડી છે. એમાંથી અમૃતચંદ્ર આચાર્ય દેવે આ આખી આખી શક્તિ કાઢી, જીવત્વ શક્તિ, કે જે જ્ઞાન દર્શન આનંદ ને વીર્ય એવા ચાર ચૈતન્ય પ્રાણથી જે જીવતો હોય એવા જીવત્વને જીવ કહેવામાં આવે. દસ પ્રાણથી જીવે એને જીવ ન કહેવાય, પાંચ ઇન્દ્રિય મન વચન કાય શ્વાસ ને આયુષ એનાથી જીવતો હોય એ જીવ નથી, પણ જે ચૈતન્ય પ્રાણથી જીવતો હોય એને જ ખરેખર જીવ કહેવામાં આવે. કેટલી બધી વાત નિયમસારમાં લઈએ છે, ત્રેપન ભેદ કરે, ત્રેપન ભેદ કર્યા, પાંચ ભાવના ભેદ ત્રેપન, ક્ષયોપસમ ભાવના અઢાર ભેદ, ક્ષાયિક ભાવના નવ ભેદ, ઔપસમિક ભાવના બે ભેદ, પછી ઔદયિક ભાવના એકવીસ ભેદ અને પારિણામિક ભાવના ત્રણ ભેદ, એમ અઢાર ને નવ સત્યાવીસ ને ઓગણ બે ઓગણત્રીસ ને એકવીસ પચાસ ને ત્રણ ત્રેપન ભેદ કર્યા. આ પાંચ ભાવ, એ પાંચ ભાવના ભેદ ત્રેપન, એ ત્રેપન ભેદમાં પચાસ ભેદ પર્યાયોના અને ત્રણ ભેદ પારિણામિક ભાવના, પારિણામિક ભાવના ત્રણ ભેદ. એ પારિણામિક ભાવના ત્રણ ભેદ કેવા? પારિણામિક ભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય, એ પારિણામિક ભાવ લક્ષણ છે એનું, એટલે એનું તો પરમ પારિણામિક ભાવ લક્ષણ છે. અહીંયા પારિણામિક ભાવના ત્રણ ભેદ કર્યા. તો ત્રણ ભેદ કયા? તો કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એવા ત્રણ ભેદ કાઢ્યા. એમાંથી પેલા પાંચ ભાવ કીધા, પરમ પારિણામિક ભાવ, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમ ભાવ અને ક્ષાયિક ભાવ. એમાંથી એણે આ પચાસ ભેદ તો કાઢી નાખ્યા પર્યાયમાં, ક્ષયોપસમના અઢાર, ક્ષાયિકના નવ, ઔપસમિકના બે અને ઔદયિકના એકવીસ, એ પચાસે પચાસ ભેદ ચાર ભાવના પર્યાયના છે, એ કાઢી નાખ્યા. આ જીવત્વની ચર્ચા ચાલે છે આપણી, ઉછળે છે કેવી રીતે. પછી ત્રણ ભેદ પાડ્યા પારિણામિકના, એ પારિણામિકના ત્રણ ભેદ પાડ્યા, એમાં એક જીવત્વ લીધું અને એક ભવ્યત્વ લીધું અને એક અભવ્યત્વ લીધું. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ પચાસ પર્યાયના કાઢીને એક આવે. ભવ્યત્વ અને અભવ્યત્વ એ પારિણામિક ભાવે છે. તો કે પારિણામિક ભાવ કેવી રીતે કહેવો એને? તો કે ભવ્યત્વ છે એ જીવની ભવિપણું પ્રગટ કરવાની યોગ્યતા છે, એ યોગ્યતાને પારિણામિક ભાવે પડી છે એમ કહેવામાં આવે છે. પછી જીવ ભવિપણું પ્રગટ કરી નથી શકતો તો એ અભવ્યતા, ભવિ ને અભવિપણું અભવ્યતા એવી પણ એક યોગ્યતા છે. તો યોગ્યતાને પણ પારિણામિક ભાવે કહેવામાં આવે છે. યોગ્યતા એટલે, યોગ્યતા કોને કહેવાય? કે વસ્તુનો એક ધર્મ છે યોગ્યતા, એ ધર્મ છે, એ પર્યાય અપેક્ષિત ધર્મ હોય એને યોગ્યતા કહેવામાં આવે. એ પર્યાય અપેક્ષિત ધર્મ છે, પર્યાય અપેક્ષિત ધર્મ હોવા છતાં એમાં પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ એટલે શું? કે એ નિરપેક્ષ છે, એ નિરપેક્ષ છે એટલે એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. રાગને પણ પારિણામિક ભાવ કહેવાય, રાગને કહેવાય ઔદયિક ભાવ, છે ઔદયિક ભાવ, પણ એ નિમિત્ત સાપેક્ષ તો ઔદયિક ભાવ છે, એને સ્વતંત્રતાથી જોવો તો એ પારિણામિક ભાવ છે. ધવલમાં આવે રાગ પારિણામિક ભાવે છે. તો કે રાગ કોઈ દિવસ પારિણામિક ભાવે હોય? તો કે એ રાગ પારિણામિક ભાવ છે, એટલે કોઈથી થતો નથી રાગ, નથી જીવથી થતો, નથી કર્મથી થતો, એ સ્વતંત્ર રાગનો ઉત્પાદ થાય છે એટલે એ રાગ પારિણામિક ભાવે છે. એમ આ ભવ્યત્વ અને અભવ્યત્વ જે બે યોગ્યતા કીધી, એ ભવ્યત્વ અને અભવ્યત્વ બે પારિણામિક ભાવમાં ગણી છે, પણ એ પર્યાય અપેક્ષિત ધર્મ ઇઝ ઇક્વલ ટુ યોગ્યતા, એને પારિણામિક ભાવ કહેવામાં આવે. ચાર પર્યાયના ભેદના 50 ભેદ કાઢી નાખ્યા, પછી પારિણામિક ભાવના 3 ભેદમાં ભવ્યત્વ અને અભવ્યત્વ છે એ થઈને 52 ભેદ થઈ ગયા. હવે રહ્યું એક જીવત્વ. તો આ જીવત્વ દ્રષ્ટિનો વિષય ખરો કે નહીં? આ તો બધું નીકળી ગયું, પર્યાયો નીકળી ગઈ, ભવ્ય ભવિના ભેદ નીકળી ગયા, પર્યાય અપેક્ષિત ધર્મ નીકળી ગયા. હવે તો રહ્યું જીવત્વ. તો કે જીવત્વ છે એ જીવત્વ દ્રષ્ટિનો વિષય? તો કે હજી જીવત્વ દ્રષ્ટિનો વિષય નથી, હજી જીવત્વના બે ભેદ છે. તો કે એ બે ભેદ ક્યાં? તો કે એ બે ભેદમાં એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વ શું? તો કે 10 પ્રાણથી જે જીવ જીવે છે એને અશુદ્ધ જીવત્વ કહેવામાં આવે છે, અને શુદ્ધ જીવત્વ છે એ ખરેખર શુદ્ધ જીવત્વ એકલું પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળું દ્રષ્ટિનો વિષય છે. આટલું કાપતા 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 આવે ને ત્યારે દ્રષ્ટિનો વિષય મળે છે એને. આમાં ક્યાંય પણ અટવાય ને તો દ્રષ્ટિનો વિષય એને દ્રષ્ટિમાં ન આવે. દ્રષ્ટિનો વિષય બોલવો ઘણો સહેલો છે, ઘણો સહેલો છે. બધા બોલે હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, અખંડ છું, નિત્ય છું, અપરિણામી છું, શાશ્વત છું, નિર્લેપ છું, પણ એને ગ્રહણ કરવો એમાં કેટલો બધો પંથ છે. ક્યાંક ને ક્યાંક પર્યાય અટવાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક ઊભી રહી જાય છે, ક્યાંક ને ક્યાંક એનું અહમ કરી લે છે. એનાથી પાર જાય ને ત્યારે જીવત્વમાં આવે છે, અને એ જીવત્વમાં આવ્યા પછી અશુદ્ધ જીવત્વ અને શુદ્ધ જીવત્વમાં, શુદ્ધ જીવત્વ ઉપર જ્યારે દ્રષ્ટિ જાય ત્યારે આ દ્રષ્ટિમાં અનંત ગુણોની અનંત પર્યાયો જીવત્વ શક્તિની સાથે સાથે ઉછળે છે. એવું આ જીવત્વ છે, એવું આ શુદ્ધ જીવત્વ છે, એવું પરમ પારિણામિક ભાવ લક્ષણ છે, એવું ચૈતન્યપણું છે. આ 10 પ્રાણથી નથી જીવતો અને ચૈતન્ય પ્રાણથી જીવે છે, એમાંથી આપણે આ વાત કાઢી કે 10 પ્રાણ ક્યાં પડ્યા છે. એ 10 પ્રાણ અશુદ્ધ જીવત્વમાં પડ્યા છે. પર્યાયો પર્યાયો તો બહાર કાઢી નાખી, યોગ્યતાઓ ભવ્યત્વ અભવ્યત્વની કાઢી નાખી, પછી જીવત્વમાં 10 પ્રાણને નાખ્યા છે. એ 10 પ્રાણમાં અશુદ્ધ જીવત્વમાં 10 પ્રાણ છે અને શુદ્ધ જીવત્વમાં ચૈતન્ય પ્રાણ છે. એ શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વનું જ્યારે ભેદજ્ઞાન કરતા જીવને આવડી જાય છે કે આ 10 પ્રાણથી જીવનારો હું નહીં અને 4 ચૈતન્ય પ્રાણથી જીવનારો હું, અનંત ચૈતન્ય પ્રાણથી જીવનારો હું, એમ જેને ખ્યાલમાં આવે છે એને ભેદજ્ઞાન થઈને શુદ્ધ જીવત્વ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. એટલે એવી દ્રષ્ટિ જ્યારે જાય છે ત્યારે અહીંયા આ આવી દ્રષ્ટિ થતા પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે અને પ્રગટ થાય છે. પછી પૂછે છે ઉછળે છે એટલે શું? તો કે જે દ્રવ્ય વસ્તુ છે તેમાં અનંતી શક્તિઓ છે. દ્રવ્ય કેવું છે? તો કે એ વસ્તુ માત્ર છે, વસ્તુ માત્ર. દ્રવ્ય એટલે વસ્તુ માત્ર છે, એ પોતે એક વસ્તુ છે. દ્રવ્ય છે એ વસ્તુ એટલે કેવી વસ્તુ છે? તો કે એમાં અનંત શક્તિઓ છે એવી વસ્તુ છે. વસ્તુ છે એટલે ખાલી વસ્તુ, ખાલી વસ્તુ એમ નહીં, એમાં અનંત શક્તિઓ ભરેલી છે એવી એક વસ્તુ છે જે દ્રવ્ય વસ્તુ છે. એમાં અનંતી શક્તિઓ છે, એ અનંતી શક્તિઓ અંદર દ્રવ્યમાં એવી રીતે રહેલી છે, અભેદપણે રહેલી છે, ત્યાં કોઈ ભેદો નથી. એ અનંત શક્તિઓ અભેદપણે રહેલી છે. દ્રવ્ય વસ્તુ છે તેમાં અનંતી શક્તિઓ છે. એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય, જ્યારે જીવત્વ શક્તિની આમ કે પર્યાયો શક્તિની પરિણમન રૂપે પરિણમે, એક જીવત્વ શક્તિનું પરિણમન શુદ્ધ રૂપે થાય, ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે, તેને ઉછળે છે તેમ કહેવામાં આવે છે. કોઈ પણ એક ગુણની પર્યાય શુદ્ધ રૂપે પરિણમે એટલે નિયમથી અનંત ગુણની અનંત પર્યાયો સુત્તા રૂપે પરિણમે. હવે એક આ બોલ છે ને એમાં એક બીજી વાત આવે છે. ગુરુદેવે એક 21 ગુણ કાઢ્યા છે, 21 ગુણ બધાને ખબર હશે. અનંત ગુણ છે આત્મામાં, અનંત ગુણ, એમાંથી 21 ગુણોની પર્યાયોમાં જ અશુદ્ધતા છે. બાકીના અનંતમાંથી તમે 21 બાદ કરી નાખો તો બીજા કેટલા રહીએ? તો કે અનંત. તો કે 21 ગુણની પર્યાયમાં અશુદ્ધતા છે અને 21 ગુણ અનંતમાંથી બાદ કરો તો અનંત ગુણ રહે છે, એની પર્યાયો પણ શુદ્ધરૂપે પરિણમે છે. એની પર્યાયમાં કોઈ અશુદ્ધતા જ નથી, શુદ્ધરૂપે પરિણમે છે. ગુરુદેવે કીધું કે અમે ઘણા વર્ષો પહેલા જંગલમાં જતા હતા ત્યારે આ 21 બોલ અમે કાઢ્યા હતા કે આ 21 ગુણમાં જ પર્યાયમાં અશુદ્ધતા રૂપ પરિણમન છે. એટલે અશુદ્ધતાનો પ્રકાર બહુ થોડોક છે, બહુ એટલે બહુ થોડોક છે, જાજો નથી, બહુ થોડોક છે અશુદ્ધતાનો પ્રકાર. શુદ્ધતાનો પ્રકાર ખૂબ છે, અશુદ્ધતાનો પ્રકાર થોડો. પણ એમાં કોઈ એમ લઈ લે કે ભાઈ મારી તો અનંત ગુણની અનંત પર્યાયો તો શુદ્ધરૂપે પરિણમે છે, તો આ 21 અશુદ્ધ પરિણમે છે એમાં મારે શું લેવા દેવા? તો 21 જ છે એ તો ભલે પરિણમતી, આ તો શુદ્ધ પરિણમી ગઈ ને. તો કે એમ નથી, એમાં રહસ્ય છે. 21 ગુણોની પર્યાયો અશુદ્ધતા રૂપે પરિણમે છે, એમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સિદ્ધના 8 ગુણોના 4 ગુણ આવે, ષટકારક આવે, પછી એવી એવી ટોટલ 21 ગુણોની પર્યાયો અશુદ્ધ રૂપે પરિણમે છે. પણ એમાં શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર આવે છે. જ્યાં સુધી કોઈ પણ જીવની શ્રદ્ધાની પર્યાય શુદ્ધરૂપે ન પરિણમે, જ્ઞાનની પર્યાય શુદ્ધરૂપે ન પરિણમે, ચારિત્રની પર્યાય શુદ્ધરૂપે ન પરિણમે, ત્યાં સુધી બીજા કોઈ પણ ગુણની પર્યાયો એને ખ્યાલમાં ન આવતી હોય એ પણ શુદ્ધપરે પરિણમતી હોય તો પણ એની કોઈ કિંમત નથી. શ્રદ્ધા જ્યાં સુધી સમ્યક નથી થતી ત્યાં સુધી બીજા ગુણોનું પરિણમન પણ શુદ્ધ ચાલતું હોય, પણ શ્રદ્ધા જ્યાં સુધી અશુદ્ધ રૂપે પરિણમે છે ત્યાં સુધી બધું અશુદ્ધ છે. એ ભલે 21 ગુણની જ અશુદ્ધતા હોય પણ શ્રદ્ધાના જોરે, જ્ઞાનના જોરે ખરેખર અનંત ગુણની અનંત પર્યાયો જે 21 ગુણ સિવાયની પરિણમતી હતી એ પણ શ્રદ્ધા સમ્યક પરિણમે ને જ્ઞાન સમ્યક પરિણમે ત્યારે જ એને ખ્યાલમાં આવે છે. એટલે કોઈ એમ લઈ લઈએ કે 21 ગુણની પર્યાયો જ અશુદ્ધ પરિણમે છે, બાકી નો તો શુદ્ધ પરિણમે છે, એટલે હવે તો બધી શુદ્ધતા જ છે, આટલી આટલું જ છે આમાં. તો કે જ્યાં સુધી શ્રદ્ધા શુદ્ધરૂપે નથી પરિણમતી, જ્ઞાન શુદ્ધરૂપે નથી પરિણમતું, ત્યાં સુધી કોઈ ગુણની પર્યાયો શુદ્ધરૂપે પરિણમતી હોય તો પણ એ સામાન્ય પરિણમનમાં જાય છે, એ સમ્યક દર્શનવાળા શુદ્ધ પરિણમનમાં નથી આવતું. એટલે અહીંયા કહે છે કે એક ગુણની પર્યાય પણ શુદ્ધપણે પરિણમી જાય તો અનંત ગુણની અનંત પર્યાયો શુદ્ધપણે પરિણમી જાય છે. એમાં શ્રદ્ધાની પર્યાયની મુખ્યતાથી મૂળ ચર્ચા આવે છે. એ જીવત્વ શક્તિમાં શ્રદ્ધા પણ અંદર ગર્ભિતપણે આવી જાય છે, કારણ કે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એવા પ્રાણ લીધા છે તો એમાં દર્શનનો જે ભેદ છે એ દર્શનને તમે દર્શન ગુણ લ્યો તો પણ પેટામાં એમાં શ્રદ્ધા આવી જાય છે. એ અપેક્ષાએ એ એક ગુણ શુદ્ધરૂપે પરિણમે ત્યાં અનંત ગુણનું પરિણમન શુદ્ધરૂપે નાચી ઉઠે છે, એમ અહીંયા કહેવા માંગે છે. હવે અહીંયા જે વિષય ચાલ્યો આ કહે છે કે દ્રવ્ય વસ્તુ છે તેમાં અનંતની શક્તિઓ છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે અનંતની શક્તિની પરિણતિ એક સાથે શુદ્ધ થાય છે. ત્યાં પરિણતિ શું છે ખરેખર? પરિણતિ છે ને ત્રણ પ્રકાર આવે છે શાસ્ત્રોમાં અને ગુરુદેવની વાણીમાં, ત્રણ પ્રકારે પરિણતિનું વર્ણન આવે. ત્રણ પ્રકાર એવા આવે છે કે એક તો પરિણતિ છે એ પર્યાયને પણ પરિણતિ કહેવાય. પહેલી વાત, પર્યાયને પણ પરિણતિ કહેવાય. જ્યાં જે વિષય ચાલતો હોય ને એ વિષય અનુસાર પરિણતિનો અર્થ થવો જોઈએ, નહીંતર એકાંતે પરિણતિને પર્યાય જ કહીએ, કાં એકાંતે પરિણતિને દ્રવ્ય ગુણ પર્યાય સાથે અભેદ પરિણમે છે એને પરિણતિ કહીએ, અથવા તો અનંત ગુણની અનંત પર્યાય પરિણતિ બને એને પરિણતિ કીધા કરે, તો એમ ન ચાલે. જ્યાં જે વિષય ચાલતો હોય ત્યાં પરિણતિની વ્યાખ્યા જે વિષય સાથે સ્યુટ થાય એને જ ખરેખર પરિણતિ કહેવામાં આવે. હવે અહીંયા જે આ પરિણતિની ચર્ચા ઉપાડી છે કે અનંત શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે તેને ઉછળે છે એમ કહેવામાં આવે છે. તમારા અહીંયા શક્તિના પ્રવચનો હજી નહીં ચાલ્યા હોય, હજી તો અહીંયા નિર્જરાધિકાર ચાલે છે. શક્તિના પ્રવચન ચાલશે ને ત્યારે આ એકદમ સમજાઈ જશે. ગુરુદેવે શક્તિના પ્રવચનમાં ખૂબ વિસ્તાર કર્યો છે, આ બધો એટલો બધો વિસ્તાર કર્યો છે, એટલો બધો વિસ્તાર કર્યો છે કે એકવાર તમે શક્તિના પ્રવચન સાંભળી લ્યો ને, 42 પ્રવચન છે 19મી વારમાં, 15મી વખતમાં થોડા વધારે હશે, એકવાર તમે સાંભળી લ્યો એ પ્રવચન શક્તિના, એટલે આ જેટલા ન્યાયો ગુરુદેવ કહેવા માંગે છે ને, જેટલા ન્યાયો એ તમારા જ્ઞાનમાં એકદમ ગોઠવાઈ જાય. જો ભાવપૂર્વક એકાગ્રતાપૂર્વક તમે ઉપયોગ મૂકીને એને સાંભળો અને ગ્રહણ કરો તો શક્તિના પરિણમનમાં એટલી બધી ચર્ચાઓ આવે છે ગુરુદેવના પ્રવચનમાં કે તમને એમાં કોઈ ન્યાય તમારે કોઈને પૂછવા ન જવો પડે, એટલું બધું વર્ણન ગુરુદેવે સ્પષ્ટીકરણ શક્તિના પ્રવચનોમાં કરેલું છે. એવું પ્રવચન, એવું સ્પષ્ટીકરણ ક્યાંય નથી બીજે, એટલું બધું સ્પષ્ટીકરણ કરેલું છે. કારણ કે શક્તિ તો પોતાનો સ્વભાવ છે અને એ શક્તિની વ્યક્તિ શુદ્ધ હોય છે, એનું પરિણમન કેવી રીતે થાય એની ચર્ચા જ્યારે ચાલતી હોય ત્યારે ગુરુદેવ તો એકદમ ઝૂમી ઉઠે, ખીલી ઉઠે એકદમ. એને એમ ભાવ આવે કે ઓહો, આવું પરિણમન, આવી શક્તિ, આવી વ્યક્તિ. હે, એ શિબિરમાં લીધી હતી એક વખત શક્તિઓ, 47 શક્તિ. રામજી બાપુજીએ કીધું કે આ હવે આ સાદો વિષય આપણો અત્યારે જનરલ ચાલે છે ને, આ 20 દિવસની શિબિર છે તો શક્તિ લઈ લ્યો. તો કે થોડુંક આકરું પડશે, તો કે કાંઈ આકરું નહીં પડે, લ્યો ને. તો ગુરુદેવે પછી શક્તિ લઈ લીધી. હે, તો એ શક્તિના પ્રવચન તમે સાંભળશો હમણાં 15મી વખતમાં આવશે. જેને ઈચ્છા હોય એ વહેલાય સાંભળી શકે, જલ્દી મોક્ષમાં જવું હોય તો વહેલું સાંભળી લેવું. હે, રાહ ન જોવી કે હવે ઓલા આવશે ત્યારે સાંભળશું. તો એ પ્રવચનમાં એટલી બધી સ્પષ્ટતા કરી છે ગુરુદેવે, આ બધાય ન્યાયો એમાં ગુરુદેવે આપ્યા છે, એમાંથી આ પ્રશ્નો કાઢ્યા છે. તો પરિણતિની ત્રણ પ્રકાર પડે. પરિણતિ છે ને, એક પર્યાયને પણ પરિણતિ કહેવાય, એ પર્યાયને પરિણતિથી પણ સંબોધન કરવામાં આવે. જ્યાં ખાલી એકલી પર્યાયની ચર્ચા કરતા હોય તો ઘણીવાર ગુરુદેવના શ્રીમુખ કહેવામાં આવે કે પરિણતિ છે, પરિણતિ છે, પરિણતિ છે. પછી એક પરિણતિ એને કહેવાય કે જે દ્રવ્ય ગુણ સાથે પર્યાય અભેદ થઈને પરિણમતી હોય, તો એને પણ પરિણતિ કહેવામાં આવે. જે અહીંયા અત્યારે આ બતાવે છે પરિણતિ, શક્તિની પરિણતિ, શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે. પછી એક સાથે ઉત્પન્ન થાય છે એનો અર્થ પણ પાછો, પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે એનો અર્થ એમ છે કે અનંત ગુણોની અનંત પર્યાયો. શક્તિની પરિણતિ એક ગુણની જ્યાં શુદ્ધતા પ્રગટ થાય ત્યાં અનંત ગુણની અનંત પર્યાયોમાં શુદ્ધતા પ્રગટ થઈ ગઈ, તો એમ કે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે. તો એ અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે, એ શક્તિ અનંતી છે અને એ શક્તિની એક એક શક્તિની એક એક શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, એવી અનંત શક્તિની અનંત શુદ્ધ પર્યાય એને પરિણતિ કહેવામાં આવે. હવે એ પરિણતિ કેવી રીતે બને, એ ઘણી વાર આપણે પહેલાંય લીધું છે કે પરિણતિ બને કેવી રીતે, એ પરિણતિ કેવી રીતે બને, તો કે આ પર્યાય હોય ને અનંત ગુણની અનંત પર્યાયો વિખરાયેલી હોય. સમજ્યા? અજ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય, સુખની પર્યાય, પ્રભુત્વની પર્યાય, વિભુત્વની પર્યાય, એમ એક એક ગુણની એક એક પર્યાયો આમ પ્રગટ રૂપે હોય. એ પ્રગટ રૂપે હોય પછી જ્યારે કોઈ પણ પર્યાય પોતાના દ્રવ્ય સન્મુખ થવા માટે પુરુષાર્થી બને, તો ત્યારે એ જ્યારે અહીં દ્રવ્ય હોય અને એ દ્રવ્યમાં અહીંયા અહમ કરવા જ્યારે જાય પર્યાય, કે આ હું દ્રવ્ય છું, હું ત્રિકાળ છું, હું શુદ્ધ છું, અખંડ છું, ત્યારે આ પર્યાયો આમ વિખરાયેલી હોય ને અનંત ગુણની અનંત, એ પર્યાયો આમ ભેગી થઈને પરિણતિ બની જાય. આ પર્યાયો આમ વિખરાયેલી હોય ને, એ આમ ભેગી થઈ જાય ને, ભેગી થઈને એક પરિણતિ બને, અને એ પરિણતિ થઈને અહમ કરે આમ કે હું આ શુદ્ધ આત્મા છું, ત્યારે અનંત ગુણોની અનંત પર્યાયો શુદ્ધ રૂપે ઉત્પન્ન થાય. શ્રદ્ધા ગુણની મુખ્યતાથી વાત આવે, કારણ કે શ્રદ્ધા ગુણ એક સમયમાં 100% સમ્યક થાય છે, પણ એ 100% સમ્યક થાય ત્યારે પણ અનંત ગુણની અનંત પર્યાયો એક દેશ સુત્તા રૂપે પરિણમે છે, એટલે એ આ પર્યાયો આમ એક એક ગુણની એક એક હોય, એ અહીંયા જ્યારે અહમ કરવા જાય ત્યારે એ આમ એક સાથે અભેદ થઈને પરિણતિ બને, ને એ પરિણતિ અહીંયા અહમ કરે એને પણ પરિણતિ કહેવાય. ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો એક સાથે એક સમયમાં શુદ્ધતા રૂપે પરિણમે, એમ અહીંયા આ કહેવા માંગે છે કે એક પર્યાય જ્યાં શુદ્ધતા રૂપે અભેદમાં અનુભવ કરવા માટે ગઈ, તો આખી પરિણતિ અભેદ થઈને અહીંયા અહમ કરવા જાય, એને એમ કહેવાય કે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાની પર્યાય એકલી અહમ નથી કરતી, સમજો. અહમનો પ્રકાર શ્રદ્ધાનો પ્રતીતિનો કહેવામાં આવે. એની સાથે જ્ઞાન પણ આત્માને જ્ઞેય બનાવે છે, એની સાથે ચારિત્ર પણ લીનતા રૂપે પરિણમે છે, એની સાથે અનંત ગુણની અનંત પર્યાયો એક સાથે અભેદ થઈને આત્મા સાથે અહમ કરવા માટે પુરુષાર્થી બને છે. ત્યારે જ ખરેખર એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સાથે અનંત ગુણની અનંત પર્યાયો સુત્તા રૂપે પરિણમી જાય છે. એને પરિણતિ એક સાથે ઉત્પન્ન થઈ અને તેને અનંતી પર્યાયો શક્તિની ઉછળે છે, ઉછળી ગયા, ઉછળી ગઈ, ઉછળી ગઈ એમ કહેવામાં આવે. ઉછળી ગઈ એટલે પ્રગટ થઈ ગઈ, પ્રગટ થઈ એટલે એની પ્રાપ્તિ થઈ ગઈ એને, કે હવે મને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો. એને ઉછળી ગઈ, પ્રગટ થઈ ગઈ એમ કહેવામાં આવે. એટલે અહીંયા કે છે, દ્રવ્ય વસ્તુ છે તેમાં અનંતી શક્તિઓ છે. એક એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે એક શક્તિનું, ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે, તેને ઉછળે છે એમ કહેવામાં આવે છે. હવે આ બે પ્રશ્ન થયા. હવે આ ત્રીજો પ્રશ્ન પાછો આપણે આઠમી ગાથા ચાલતી હતી એનો જ છે. જરા આપણે જોઈ લઈ ત્રીજો બહુ સારો છે. જો આમાં એવો પ્રશ્ન કરે છે જીવ કે ભાઈ, જેટલા અજ્ઞાની જીવો છે, જેટલા મિથ્યા દ્રષ્ટિ જીવો છે, જેટલા મોહી રાગી દેશી જીવો અજ્ઞાની જીવો કહેવામાં આવે છે, એ અજ્ઞાનીને, એવા અજ્ઞાનીને પેલામાં પેલો ઉપદેશ શું આપવો જોઈએ? શું પેલો ઉપદેશ શું આપવો એને? કારણ કે એ તો અજ્ઞાની છે, પાછા તમે એને આત્મા આત્મા કહો તો એ સમજી શકતો નથી, તો એને ઉપદેશ શું આપવો? એવો પ્રશ્ન કરે છે કે શું અજ્ઞાનીને પણ પ્રથમથી આત્માની જ વાત કેવી? ગુરુદેવને ઘણી વાર કહેતા હતા લોકો, જ્યારે નવું નવું પરિવર્તન થયું અને ગુરુદેવની તો શું શૈલી એવી કે એ તો આત્મા સિવાય બીજી કાંઈ વાત તો કરે નહીં. પછી આત્માની વાત પહેલા શરૂ તો આત્માથી કરે, પછી ઘણા અડખા પડખા કહેતા જાય, પાછા આત્માની વાત ચાલુ કરી દે. એટલે લોકો ત્યારે પૂછતા હતા શ્રોતાઓ ગુરુદેવને કે ભાઈ, તમે આ એકલી આત્મા આત્માની જ વાત કરો છો, આમાં હવે આમાં કેવી રીતે આ લોકોનું કલ્યાણ થશે? કાંઈક વ્રત નિયમ તપ કંઈક એવી વાત કરો, કંઈક રાત્રિ ભોજનના ત્યાગની વાત કરો, કંઈક આટલું ખાવું આટલું ન ખાવું, જોવ્યાર કરવો, આવી બધી કંઈક તમે વાત કરો તો કંઈક લોકોને સમજાય ખરું. આવી તમે કાંઈ વાત ન કરો અને ખાલી આત્મા અશુદ્ધ છે ને, આત્મામાં અશુદ્ધતા છે જ નહીં ને, પર્યાયમાં અશુદ્ધતા છે એ એક સમયની છે, અને તારો શુદ્ધ ત્રિકાળ આત્મા છે, તમે આવી વાત કરશો તો લોકો તો સ્વચ્છંદી થઈ જશે એમ ગુરુદેવ કહેતા હતા. સમજ્યા? શરૂઆતમાં ગુરુદેવ કહે કે જો ભાઈ, એવું છે કે આ જે તમે કહો છો ને, વ્રત નિયમ તપ ને ચોવિયાર ને અભક્ષ ન ખાવું ને કંદમૂળ ન ખાવા ને, એ તો જૈનમાં જન્મે ને ત્યારથી એને હોય છે, પેલી વાત. અને ગુરુદેવે તો એટલી બધી વાત એવી કડક કીધી કે રાત્રિ ભોજનની ચર્ચા કોઈએ કીધું કહેવાનું કે તમે ચોવિયાર કરવાનું કહો, તો ગુરુદેવે તો ત્યાં સુધી કીધું કે મને તો ખબર નહોતી કે આ મુસલમાનની સભા હશે. એ બધો ઉપદેશ તો કે એ સભામાં હોય, અહીંયા કઈ રાત્રિ ભોજનના ત્યાગનો ઉપદેશ ન હોય કે રાત્રિ ભોજન ન કરવો, કોઈ કરતા જ ન હોય રાત્રિ ભોજન. રાત્રિ ભોજન કરે એને તો અહીં પગથિયું ચડવાનો અધિકાર નથી, મંદિરમાં પગથિયું ચડવાનો અધિકાર નથી રાત્રિ ભોજન વાળાને. એટલે એને તો અમે ઉપદેશ જ નથી આપતા, એ ઉપદેશનું કથન જ નથી. એનો શું ઉપદેશ હોય? એ તો જન્મે ત્યારથી એના સંસ્કાર હોય બાળપણના કે ભાઈ આપણે રાત્રિ ભોજન ન હોય, આપણે અભક્ષ ન ખવાય, આપણે કંદમૂળ ન ખવાય, આપણી દૈનિક ચર્યા આવી ન હોવી જોઈએ, એ તો એને જન્મથી હોય. તો કે ના, એવું તો અમે બહાર જાય ત્યારે તો છૂટ રાખી છીએ, ઘરે તો અમે નથી જમતા, પણ બહાર જાય ત્યારે તો અમુક છૂટ. તો કે બસ આ જ જૈન દર્શનમાં લોકોએ આવીને આ જ જૈન દર્શનને ખરેખર જૈન દર્શન તરીકે નથી સ્વીકાર્યું. ભાઈ, જૈન દર્શન કોને કહેવાય? પ્રાથમિક સંસ્કાર કોને કહેવાય? જો પ્રાથમિક સંસ્કાર જ તારા ન હોય અને તું આત્માની ઊંચી ઊંચી વાત કરવા મને, આત્માની ઊંચી ઊંચી વાત સાંભળ, તો તારી વેદીની જ શુદ્ધિ થઈ નથી, તો ભગવાન બિરાજમાન ક્યાંથી થાય? ત્યાં પેલા ભગવાનની વેદી શુદ્ધ કરે ને, ભગવાન બિરાજમાન કરવા હોય તો શું કરે? પેલા તો વેદી શુદ્ધિ થાય, એમાં પર્યાય છે ને, એ વેદી છે. હવે એ પર્યાયની વેદી જો શુદ્ધ ન હોય તો એમાં ભગવાન બિરાજમાન થવા આવે ક્યાંથી? અને એ તો ખરેખર એ તો પર્યાયની વેદી, એ વેદી શુદ્ધિ નથી, એ તો એ તો પ્રાથમિક ભૂમિકા છે ભાઈ. એટલું જો ન હોય ગુરુદેવ કીએ, એટલે કે ગુરુદેવ કીએ અમે એ ઉપદેશ તો ભાઈ આપતા જ નથી, અહીંયા તો આત્માની વાત છે અને અમને ખબર છે કે અમે આત્માની વાત કરશું ને એટલે પામવાના જ છે લોકો. અને પેલા તો શરૂઆતમાં સ્ટાર ઓફ ઇન્ડિયામાં પરિવર્તન કર્યું તો લોકો કોઈ બહુ આવતા એ નહીં, પણ ધીમે 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 જોવા માટે આવા મીંડા કે આ કરે છે શું અહીંયા, હે કે આ આવા આવા જંગલમાં આવા વન સ્થળમાં આવી જગ્યાએ એકાંતમાં ઉપરથી વીછી પડે છે અને અહીંયા કાંઈ સગવડતા નથી અને એકલા એકલા અંદર કરે છે શું એમ પેલા તો જોવા આવતા હતા લોકો. જોવા જે આવતા હતા ને અહીંયા ગુરુદેવનો ઉપદેશ સાંભળે અને અહીંયા એનો વૈરાગ જોવે, એને જોવે કે આ કેવી રીતે અહીંયા રહીએ છે, આની સ્થિતિ કેવી છે, નથી અહીંયા શ્રોતા, નથી અહીંયા કોઈ ઉપદેશ કરવા માટેનો કોઈ પરિચય કરવા વાળા જીવો આવતા, અને આ જીવ એકલો એકલો પોતાની સાધના કર્યા કરે છે માત્ર ચાર વ્યક્તિની હાજરીમાં. એમ કરી ત્યાં લોકોના ટોળે ને ટોળા, ટોળે ને ટોળા, ટોળે ને ટોળા ઉમટવા માંડ્યા. ગુરુદેવ કહેતા હતા કે અમે કાંઈ ઉપદેશ આપવા માટે કે અમે કાંઈ પ્રચાર કરવા માટે દીક્ષા નથી લીધી ભાઈ, અમે તો અમારું આત્મકલ્યાણ કરવા માટે અહીંયા આવ્યા છીએ. આ તો અહીંયા આવી ગયા અમે, બાકી અમારો તો અહીંયા જન્મ થાય નહીં, હે એવી કોઈ સ્થિતિમાં ગુરુદેવે આત્માની ચર્ચા ઉપાડી. એટલે અહીંયા પ્રશ્ન કરે છે કે શું અજ્ઞાનીને પ્રથમથી જ આત્માનો આત્માની વાત કેવી જોઈ, કે આચાર્ય ભગવાનને કહે છે કે તમે બધી જગ્યાએ આત્મા આત્મા અમે જે ગાથા ખોલી છીએ એમાં ભગવાન આત્મા, અને એનું ગ્રહણ કર, એનું જ્ઞાન કર, એનું શ્રદ્ધાન કર, એમાં લીન થા, એને એને ખરેખર અસ્તિત્વને ગ્રહણ કરવામાં તું વયો જા, હે પેલામાં પેલા પ્રથમ આત્મા છો એમ જાણ, પેલામાં પેલા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એમ વિચાર કર. તો અમારે ખાલી આત્મા સમજવાનો કે બીજું કાંઈ સમજવાનું? એટલે અહીંયા પ્રશ્ન ઉઠાવે છે કે અજ્ઞાનીએ આવું કરવાનું? તો પણ અજ્ઞાનીએ આવું નહીં કરવાનું તો કોને, જ્ઞાનીએ કરવાનું? જ્ઞાનીને તો આત્મા અનુભવમાં આવી ગયો છે, એને ક્યાં ગ્રહણ કરવાનો છે આત્મા, એને ક્યાં એની પ્રાપ્તિ કરવાની છે, એને તો ગ્રહણ કરી લીધો છે આત્માને. અજ્ઞાનીની તો ચર્ચા ચાલે છે, અજ્ઞાની જ્ઞાની કેમ થાય, એના માટે તો આ ઉપદેશ આવ્યો છે, એના માટે તો સમજદાર લખ્યું આચાર્ય ભગવાને. કે જે અજ્ઞાનીને પ્રથમથી જ આત્માની વાત કેવી, તો જવાબ આપે છે કે સમયસારની ગાથા આઠમાં આચાર્ય દેવે આત્મા આનંદ સ્વરૂપ છે તેને ઓળખવાનું સમજાવ્યું છે. આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. જોઈ છી જીવને શું આનંદ ને સુખ જોઈ છે ને જીવને. ક્યાંય પણ બારે કોઈ પ્રવૃત્તિમાં જાય છે ને, કોઈ પણ બાર પ્રવૃત્તિ કરે, લૌકિક પ્રવૃત્તિ, એ પણ એ સુખ માટે કરે છે, એ બીજી કોઈ વસ્તુ માટે નથી કરતો. બહારમાં ધન ઉપાર્જન કરવા જાય તો એ પણ સુખ માટે જાય, એને એને એમ થાય છે આમાંથી સુખ મળશે, અહીંથી સુખની પ્રાપ્તિ થશે, આટલું મારી પાસે ને તો સુખ થશે, તો મને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, મને વાંધો નહીં આવે. ગમે તેટલું ધન ઉપાર્જન કરી લઈએ પણ જો શરીરમાં રોગ આવે અને જો પરિસ્થિતિ બગડી જાય, જો વિભાવના પરિણામ વધી જાય, તો એ ધન કાંઈ ન કરી શકે, એ કાંઈ ન કરી શકે, કોઈને બચાવી ન શકે. એ જ્યારે એ સ્થિતિ આવે ત્યારે ખબર પડે. એટલે અહીંયા ગુરુદેવે એ સ્થિતિ આવ્યા પહેલા ચેતાવ્યા છે જીવોને કે તું ગમે તેટલી બહારથી પ્રવૃત્તિમાં સુખ માનતો હો પણ ખરેખર આનંદ ને સુખ અંદર પડ્યું છે, ત્યાં તું એને શોધીશ તો જ તને મળશે. વારંવાર વારંવાર ઓલા મૃગલાની મૃગલાની નાભીનું દ્રષ્ટાંત આપે કે મૃગલાની નાભીમાં કસ્તુરી અને મૃગલો બાર જ સોયદા કરે. એ વારંવાર કે મૃગલાને ખબર જ મોડી પડી, એને ખબર જ મોડી પડી, એને ખબર જ નહોતી કે અંદર સુખ છે. એ રણમાં જાય જાય જાય, દોયડા જ કરે, દોયડા જ કરે, દોયડા જ કરે, ઝાંઝવાનું જળ, ઝાંઝવાનું જળ. હવે અહીંયા પણ જળ જ નથી અહીંયા, અને એ દોડે છે એમ સુખ બહારમાં છે એમ જીવ ફાંફા મારે છે, વાથી વાહ, વાથી વાહ, વાથી, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. એ જોર કરી કરીને બહાર પુરુષાર્થ કરે છે, અંતે થાકી જાય છે, અને એ થાકીને પછી ગુરુદેવ પાસે આવે છે. ત્યારે એને ઉપદેશ મળે છે કે જીવમાં સુખ છે, જીવમાં આનંદ છે, એવા જીવને તું સમજ, એવા જીવને તું ગ્રહણ કર, એવા જીવની તું પ્રાપ્તિ કર, તો તારું સુખ તારામાં જ છે, તારે ક્યાંય લેવા જવાનું નથી, તને ક્યાંયથી નહીં મળે, તને સુખ તારી પાસેથી જ મળશે, તારું સુખ તને તારી પાસેથી મળશે, કોઈ પર પદાર્થમાં સુખ નથી. સમયસારની કળષ્ટિકાના પેલા કળશમાં લખ્યું, પેલા જ કળશમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે જે કળશ બનાવ્યો નમ સમયસાર, એનું વર્ણન રાજમલજી સાહેબે કળષ્ટિકામાં કર્યું. એમાં એણે પેલા કળશમાં લખ્યું કે તારું જ્ઞાન અને તારું સુખ કોઈ પર પદાર્થમાં તો નથી, પણ પર જીવમાં પણ નથી. કોઈ પર પદાર્થમાં નથી, કોઈ પર જીવમાં નથી. એટલે તું પર પદાર્થને કે પર જીવને પણ જાણવા જાઈશ તો તને તારા સુખની પ્રાપ્તિ નહીં થાય. તું તારા જીવને જાણીશ તો તને તારા જીવમાંથી જ્ઞાન અને સુખની પ્રાપ્તિ થશે. માટે તું પહેલામાં પહેલા તને જાણવાનું ચાલુ કર દે, બીજું બધું બંધ કરી દે. વાથી મળશે, વાથી મળશે, વાથી મળશે, વાથી મળશે. બનારસીદાસજી લખ્યું છે, કોઈ કહે પ્રભુ હેઠે જમી કે, કોઈ કહે પ્રભુ હે આસમા કે, કોઈ કહે પ્રભુ હે મંદિર મેં, કોઈ કહે પ્રભુ હે મસ્જિદ મેં, મેરો ધણી નહીં દૂર દેશાંતર, મોહી મેં હે મોહી સુજતની કે. બધું મારામાં પડ્યું છે અને ગોતે છે બધે બાર, અહીંયાથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. સુખ અહીંયા છે, સુખની પ્રાપ્તિ હંમેશા અહીંથી થાય છે, બહાર શોધવાથી ક્યાંય સુખ મળતું નથી. અહીંયા એટલે કહે છે કે સમયસારની આત્મી આઠમી ગાથામાં આચાર્ય દેવે આત્મા આનંદ સ્વરૂપ છે એટલે કે સુખ સ્વરૂપ છે તેને ઓળખવાનું સમજાયું છે. તો આનંદ ને સુખમાં થોડોક ફરક છે, આનંદ અને સુખ છે ને એમાં થોડોક ફરક છે. એ પરિણતિ ને સદુપયોગમાં એ ફરક છે ને ખ્યાલ આવે છે, એ આપણે પછી લેશું. એ ઓલું સમયસારની સવારની ગાથા ચાલે છે એમાં આવશે, એમાં લઈ લેશું આપણે. આચાર્ય દેવે આત્મા આનંદ સ્વરૂપ છે તેને ઓળખવાનું સમજાવ્યું છે. પહેલા દ્વીપ સમુદ્ર લોકની રચના આદિને ઓળખવાનું કે વ્રતાદિ કરવાનું કહ્યું નહીં. હું કે પેલા આટલા દ્વીપ છે એ સમજી લ્યો, આ પૂજામાં બધું આવે, ઘણા દ્વીપોની રચના આવે, 52 જિનાલયની રચના આવે, હે નંદીશ્વર દ્વીપ કેવડો હોય, હે આઠમો દ્વીપ નંદીશ્વર દ્વીપ કહેવાય, છેલ્લો અસંખ્ય સમુદ્ર હોય, એ બધી રચના જે છે એનું વર્ણન તમે એ પૂજામાં ભણો એટલે એમાં બધું આવે. પણ એ આવે એટલે એનાથી કાંઈ કલ્યાણ થઈ જાય અહીંયા, એવું બિલકુલ નથી. અહીંયા તો અકૃત્રિમ જીન ચૈત્યાલયો છે કે જે કોઈએ બનાવ્યા નથી, જેનો સ્થાપના નિક્ષેપ ન થતો હોય, અકૃત્રિમ અનાદિ અનંત શાશ્વત પ્રતિમાઓ છે જેને કોઈ બનાવે પણ નહીં, કુદરતી અકૃત્રિમ પ્રતિમાઓ. એવું એવું હોવા છતાં, એવો વૈભવ હોવા છતાં, માત્ર એને જાણ્યા કરો તમે કે વાહ આવું છે, વાહ આવું છે, વાહ આવું છે, તો એ જેટલો ઉપયોગ બહાર જાય છે ને એટલો ખરેખર ઉપયોગનો દુરુપયોગ છે, અને એ જેટલો ઉપયોગ ત્યાંથી અહીં અંદર આવે છે એટલો સદઉપયોગ છે. એટલે પૂજા ન કરવી એમ નહીં, પૂજા કરતા કરતા આ વિચાર કરવો. પૂજા કરો ત્યારે જીનેન્દ્ર ભગવાન બિરાજમાન છે સામે, એ જીનેન્દ્ર ભગવાન જીનેન્દ્ર કેવી રીતે થયા, એ કેવી રીતે એને જીનપણું પ્રગટ કર્યું, કે એ ત્યાંથી ઉપયોગને બહારથી ખસેડીને અંદર લઈ આવ્યા, ત્યારે એને ખરેખર ખ્યાલ આવ્યો કે આટલા દ્વીપ છે ને, આટલા સમુદ્ર છે ને, આટલું લોક છે ને, આટલું લોકાલોક છે ને, લોકનું સ્વરૂપ આવું, અલોકનું સ્વરૂપ આવું, એને ત્યારે ખબર પડી. આને જાણતા બધું ખ્યાલ આવે છે. એટલે અહીંયા કે છે કે પેલા દ્વીપ સમુદ્ર લોકની રચના આદિને ઓળખવાનું કે વ્રતાદિ કરવાનું કહ્યું નહીં, પણ શુદ્ધાત્માને ઓળખવાનું સમજાવ્યું છે. અને સમજવા આવનાર પણ હજુ આત્માને સમજ્યો નથી, છતાં જિજ્ઞાસાથી ટક ટક જોઈ રહ્યો છે, તેને કહે છે કે જે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત થાય તેને આત્મા કહે છે. આમ વ્યવહારી જીવોને પણ પહેલા શુદ્ધ આત્મા જ સમજાવ્યો છે. કોઈ પણ ગમે તેવો વ્યવહારી જીવ હોય તો પણ તેને શુદ્ધાત્માનો ઉપદેશ જ પહેલામાં પહેલો આપવામાં આવે છે, અને આપવો જ જોઈએ. કારણ કે બીજું છે ને બધું અનંતવાર કરીને આવ્યો છે, અહીંયા કાંઈ બાકી નથી. ગુરુદેવ તો કહે છે કે કોઈ એવો ક્ષેત્રનો કણિયો નથી જ્યાં તે જન્મ લીધો ન હોય, કોઈ એવું ક્ષેત્ર નથી. હે, લોકો કહે ને કે ભાઈ મારે તો અમેરિકા જોવા જવું છે, નાયગ્રા ધોધ જોવા જવો છે, ભાઈ અનંત વાર તું જોઈ આવ્યો છો, ભૂલી ગયો છો તું ભાઈ, તું આ ચૈતન્ય પરમાત્માને જો ને તો બધું જળકી જશે એમાં, તારે અહીંયા જવું નહીં પડે. તો અહીંયા જા પેલા, જો અહીંયા જઈશ ને તો જગત શું, લોકાલોક શું, એક લોકાલોક શું, અનંત અનંત લોકાલોક એવા હોય ને તો પણ આ જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત એવી છે કે એને ખરેખર જાણી લે છે. કારણ કે અહીંયા સ્વચ્છતા છે, અહીંયા શું છે, જ્ઞાનમાં સ્વચ્છતા છે. અને એ સ્વચ્છતાનું કામ એવું છે કે જેટલા પદાર્થો હોય બાહ્યમાં, એ પોતે પોતાનું પ્રમેયત્વ અહીં પ્રદર્શિત કર્યા કરે છે. દરેક પદાર્થો ક્યાંક ને ક્યાંક પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે. તો આ ચૈતન્ય લોક છે આખો અહીંયા. એ ચૈતન્ય લોક એવો છે કે જ્ઞાનરૂપી અરીસો છે. એ જ્ઞાનરૂપી અરીસો એવો છે કે એ સ્વચ્છ રહી ગયો છે, એમાં મલિનતા નથી થઈ ક્યારેય. એ જ્ઞાનરૂપી અરીસામાં આખું લોકાલોક અનાદિથી ઝળકે છે, અનાદિથી ઝળકા કરે છે. જેટલો એના ક્ષયોપશમની યોગ્યતા હોય એટલા ઉપયોગ અનુસાર એ પદાર્થનું ગ્રહણ થાય છે. પણ ઝળકે છે બધું પૂરેપૂરું. અહીંયા સ્વચ્છતા છે અને એ પદાર્થોમાં પ્રમેયત્વ છે, એમાં જ્ઞેયત્વ છે, અહીંયા જ્ઞાનત્વ છે. એ જ્ઞેયત્વ અહીંયા પ્રત્યેક સમયે પ્રદર્શિત કર્યા જ કરે છે. જેવો જીવ પોતાના જ્ઞાનને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય છે, ત્યાં જેટલું બહારમાં જે બધું છે એ બધું એનું લક્ષ્ય કર્યા વગર એને ખ્યાલમાં આવી જાય છે. એવી કોઈ અંદરની ચૈતન્ય શક્તિ પડેલી છે. એટલે અહીંયા કહે છે કે તું એ બધાને જાણવા જવા માટેનો પુરુષાર્થ જ પેલા છોડી દે, એને શીખવાનો પુરુષાર્થ છોડી દે, એને ઉપયોગ મૂકીને શીખવા જામાં તું ઉપયોગ મૂકીને શીખવો હોય તો આને ઓળખવાનો પ્રયત્ન કર. તારા ઉપયોગનો દુરુપયોગ પ્રત્યેક સમયે થાય છે, ઉપયોગ તારો વેડફાય છે, એ ઉપયોગનો સદઉપયોગ તારા આત્મા તરફ લઈ આવીને કર. એટલે પ્રથમમાં પ્રથમ અજ્ઞાનીને પણ આત્માને જ જાણવો એવો ઉપદેશ ખરેખર આપવામાં આવે છે, જે 17 ગાથામાં આપ્યો કે પહેલામાં પહેલા જીવે શું કરવું, પ્રથમમાં પ્રથમ શું કરવું. તો કે પ્રથમમાં પ્રથમ 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એ જાણવું, 9 તત્વોનું સ્વરૂપ જાણવું, 8 કર્મની પ્રકૃતિ જાણવી, લોકાલોક કેવું છે એ જાણવું, સમુદ્ર અને દ્વીપ કેવા છે એ જાણવા, મુંબઈમાં પારલાનું મંદિર ક્યાં છે એ જાણવું, કે પોતાનો આત્મા જાણવો. પહેલામાં પહેલા આત્મા જાણ, પહેલામાં જેલા પ્રથમ આત્માને જાણ, એમ ઉપદેશ આચાર્ય ભગવાન જયારે આપતા હોય ત્યારે પહેલામાં પહેલું કાર્ય ખરેખર એને એ ચાલુ કરવું જોઈએ. ભલે અજ્ઞાન દશા હો, ભલે મિથ્યા દ્રષ્ટિ હો, પણ કર્તવ્ય તો એનું આ જ છે. એ આજે સમજે, કાલે સમજે, કે જ્યારે સમજાવવું હોય ત્યારે સમજાય, એને અહીંયા આવવું જ પડશે. જ્યાં સુધી અહીંયા નહીં આવે ત્યાં સુધી એની કાર્ય સિદ્ધિ થવાની નથી. ભલે એ આત્માને સમજે, પેલા એને ભેદથી સમજે, પેલા એને ગુણથી સમજે, એને પર્યાયથી સમજે, એ સમજવાના પ્રકારો છે બધા. સીધો આત્મા 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 એમ કરીને આમ રટણ કરવા બેસી જાય તો કાંઈ આત્મા એમ કાંઈ એને સમજાતો નથી. હે, ઘણા એ લોકો જ્ઞાયક 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 ખાલી બોલે, બીજું બોલવું ન હોય એટલે જ્ઞાયક બોલે. શું? બીજું બોલવું ન હોય એટલે જ્ઞાયક બોલે. જ્ઞાયકનો ભાવ ન હોય એને અંદરમાં. હું ઘણી વાર કહું છું કે 3 પ્રકારના જ્ઞાયક છે, 3 પ્રકારના. સાંભળજો જરાક, દુઃખ ન લગાડતા. 3 પ્રકારના જ્ઞાયક છે ને લોકોના ચિત્તમાં ચાલે, 3 પ્રકાર. સમજ્યા? પહેલો પ્રકાર શું છે ખબર છે? એ ભાષાનો જ્ઞાયક છે. એક ભાષાનો જ્ઞાયક, સમજ્યા? એ ભાષામાં એને જ્ઞાયક 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 બોલવાની એક ટેવ પડી ગઈ હોય, એ એક ભાષાનો જ્ઞાયક છે. બીજો એક છે ને ભયનો જ્ઞાયક છે. સમજ્યા? કાંઈ પણ પ્રતિકૂળતા બહુ આવી જાય ને, ખૂબ પ્રતિકૂળતા, તો જ્ઞાયક 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 કરવા માંડે. હે, એ ભયથી બોલે છે. એને ખરેખર જ્ઞાયક, એને જ્ઞાયક આમ જોઈ છે ને જ્ઞાયકમાં જલ્દી જવું છે એટલા માટે નથી બોલતો. એની પરિસ્થિતિ બગડી ગઈ છે, પ્રતિકૂળતા આવી ગઈ છે, એટલે જ્ઞાયક 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 બોલે છે. એક તો ભાષાનો જ્ઞાયક, એક ભયનો જ્ઞાયક, ત્રીજો સાચો જ્ઞાયક ભાવનો જ્ઞાયક છે. એ ભાવનો જ્ઞાયક છે ને, અંદરથી ભાવ આવે છે. ભાવથી જે જ્ઞાયકનું સ્મરણ કરે છે ખરેખર, ઈ ખરેખર સાચા જ્ઞાયકને પકડી શકે છે. હે, એટલે સૌ સમય વિચારી લેવું કે આપણો પ્રકાર શું ચાલે છે. હે, ભાવનો જ્ઞાયક જેને પકડાય, જેને ભાવનો જ્ઞાયક ખ્યાલમાં આવે, એની આ પરિણતિ ખીલી ઉઠે છે અંદરથી. એને અનંત ગુણોની અનંત પર્યાય એક દેશ સુત્તા રૂપે પરિણમવાનો સ્વકાળ આવી જાય છે એવી કોઈ સ્થિતિ જીવની આવે કે એને જ્ઞાયક સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં, બીજું કોઈ રટણ જ ન હોય, બીજો કોઈ ભાવ જ ન આવે, કે બસ એકલું મારું ચૈતન્ય તત્વ છે, તે જ હું છું, તેટલી જ મારી વસ્તુ છે, તેટલો જ મારો સ્વભાવ છે, તેટલું જ મારું અસ્તિત્વ છે, તેટલું જ મારું અનંત ગુણોનું અનંત ગુણાત્મક એક ગુણીરૂપ સ્વરૂપ છે, એમ જેને ભાવથી ખ્યાલમાં આવે છે, ખરેખર એની પ્રતીતિ જ્ઞાયકમાં અહમ કરતી જ પરિણયમાં કરે છે. જેને ભાવમાં આવી જાય છે, ઓહો જ્ઞાયક એક ભાવ છે, જ્ઞાયક એક ભાવ છે. છઠ્ઠી ગાથામાં કીધું જ્ઞાયક એક ભાવ છે, એક ભાવ છે જ્ઞાયક, કદી અનેક રૂપે થતો નથી, કદી પ્રમત અપ્રમત રૂપે થતો નથી, કદી ગુણસ્થાન રૂપે થતો નથી, ચૌદમા ગુણસ્થાન રૂપે નથી થતો. ત્યાં સુધીની વાત કરે એવો જ્ઞાયક હું છું, એમ જેને પ્રતીતિમાં વિશ્વાસ આવી જાય, ખરેખર એનું જ્ઞાન સ્વસંવેદન પામીને સ્વરૂપ આચરણતા રૂપે પરિણમી જાય એવી કોઈ સ્થિતિ, એમાં એમ કહે છે કે પહેલામાં પહેલા આત્માને જાણવો, પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય આત્માને જાણવાનું છે. એટલે કહે છે કે પણ શુદ્ધાત્માને ઓળખવાનું સમજાવ્યું છે, સમજવા આવનાર પણ હજુ આત્માને સમજ્યો નથી, છતાં જિજ્ઞાસાથી ટગ ટગ જોઈ રહ્યો છે, તેને કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત થાય તેને આત્મા કહે છે. આમ વ્યવહારી જીવોને પણ પહેલા શુદ્ધ આત્મા જ સમજાવ્યો છે, અનાદિના બંધન છૂટીને મુક્તિ કેમ થાય તે આચાર્ય દેવ અજ્ઞાનીને સમજાવે છે. એટલે કે અનાદિનું બંધન પણ સિદ્ધ કરે છે કે અનાદિનું બંધન છે, હજી એની મુક્તિનો માર્ગ ખુલ્લો નથી. એટલે એ જો ખરેખર આત્માની સમજણ કરવા માટેનો પુરુષાર્થ કરે કે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા, ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થઈ જાય છે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા, એમ શબ્દ છે આઠમી ગાથામાં. એ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા એ ગુણના ભેદ કરીને સમજાવે છે. એ ગુણના ભેદ કરવા એને ખરેખર વ્યવહાર કહેવામાં આવે છે, અને એ ગુણનો ભેદ છે એ ભેદ અભેદને અભિનંદે છે, કારણ કે એ અભેદનો ભેદ છે. એટલે એવો વ્યવહાર છે એ પરમાર્થનો પ્રતિપાદક છે. એવો વ્યવહાર જ્યાં પરમાર્થનો પ્રતિપાદક બને છે ત્યાં પરમાર્થ રૂપી દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે. જે હંમેશા પ્રાપ્ત હતા તે ખરેખર પર્યાયમાં પ્રગટપણે આવી જાય છે. તેને એમ કહેવામાં આવે છે કે આ જીવે ખરેખર મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી, આ જીવે મુક્તિ કેમ થાય એનો ઉપાય એને મળી ગયો, એ જીવ બંધનથી છૂટી ગયો અને મુક્તિના માર્ગમાં એનો પ્રવેશ થઈ ગયો, અને મુક્તિના માર્ગમાં પ્રવેશ થતાં જ ખરેખર એને પરિણતિ અને ઉપયોગ એવા વિકલ્પાત્મક દશામાં બે ભાગલા પડી જાય છે. સુદુપયોગ રહે ત્યાં સુધી અભેદ અનુભવ ચાલુ છે, અને એ સુદુપયોગથી જ્યારે જ્ઞાની છૂટે છે ત્યારે એક ઉપયોગ બહાર છે અને પરિણતિ અંદર કામ કરતી હોય છે. એ પરિણતિ પ્રતીતિરૂપ પરિણતિ અનંત ગુણોની એક દેશ સુત્તા અને શ્રદ્ધાની 100% સુત્તા રૂપે વર્તતી પરિણતિ નિરંતર જ્ઞાનીને ચાલતી હોય છે. ગમે તેવા વિભાવના પરિણામમાં જ્ઞાની રાચતો હોય, ગમે તેવો બહિર્લક્ષી ભાવ એને વર્તતો હોય, આહાર લેવાનો ભાવ ચાલતો હોય, વેપારનો ભાવમાં પણ જ્ઞાની બેઠો હોય, છતાં એની પરિણતિને કોઈ આંચ આવતી નથી. આઠે પહોર 365 દિવસ દરેક સમયે પ્રત્યેક સમયે જાગૃતિપૂર્વક એની પરિણતિ અંદરમાં આત્મા સાથે લવલીન થઈને વર્તતી હોય છે, અને વારંવાર જ્યારે શુદ્ધ ઉપયોગ આવે છે ત્યારે ઉપયોગ પણ બહારથી જઈ અને એ ઉપયોગને પરિણતિના ભેદ વિલીન થઈ અને આખો અખંડ ઉપયોગ શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી જાય છે, એને નિર્વિકલ્પ જ્ઞાન ધ્યાન કહેવામાં આવે છે. એવી દશા જ્ઞાનીની નિરંતર ચાલ્યા કરે છે. જ્ઞાની એક વખત જે જીવ જ્ઞાની થયો, આ પંચમ કાળમાં એક વખત જીવ કોઈ જ્ઞાની થાય તો ભવ્યામૃત એક પુસ્તક છે એમાં એમ લખ્યું છે કે પંચમ કાળમાં જે જીવ જ્ઞાની થાય એ વધારેમાં વધારે 8 ભવે મોક્ષ પામે અને ઓછામાં ઓછા 3 ભવે મોક્ષ જાય. વધારેમાં વધારે 8 ભવ, ઓછામાં ઓછા 3 ભવે મોક્ષ જાય. શ્રીમદ રાજચંદ્રજીએ 15 ભવે મોક્ષ લખ્યો છે વધારેમાં વધારે. હે, ભવ્યામૃત નામનું પુસ્તક છે એમાં એવું વર્ણન છે, એમાં 110 ગાથા લખાયેલી છે, લગભગ નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ લખેલું પુસ્તક છે. એમાં એમ લખ્યું છે કે વધારેમાં વધારે આ કાળ પંચમ કાળમાં કોઈ જીવ જો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે તો વધારેમાં વધારે આઠમે ભવે મોક્ષ થાય એનો, અને ઓછામાં ઓછે ત્રીજે ભવે મોક્ષ ભયો જાય. એ ત્રીજે ભવે મોક્ષ જાય. અને એક એવું પુસ્તક પણ છે ચર્ચા સંગ્રહ નામનું, જે બ્રહ્મચારી રાયમલજીએ લખેલું છે. એમાં ચર્ચા સંગ્રહમાં એમ લખ્યું છે કે એવા એક 123 જીવો છે, 1 2 3 123 જીવી, હમણાં 1 2 3 કરવાના છે. એવા 123 દિવસ છે પંચમ કાળમાં કે જે એકાવતારી થી આગળ છે. એકાવતારી થી પેલા મોક્ષમાં વયા જવાના છે એવા 123 જીવ છે આ પંચમ કાળમાં. એ જીવ અહીંથી મિથ્યા દર્શન લઈને સીધા વિદેહમાં જશે, સીધા વિદેહમાં જશે. કારણ કે સમ્યક દર્શન વાળો તો દેવ ગતિમાં જાય, અહીંથી સીધા વિદેહમાં જશે. યા દેશના સાંભળશે સિમંદર ભગવાનની, દેશના સાંભળીને મોક્ષમાં વયા જશે. આથી એવા 123 એકાવતારી જીવો છે. એકાવતારી થી આગળ એક અવતારી હોય ને એને તો અહીંથી એક બીજો ભવ થાય, ભવ થઈને પાછું મનુષ્ય પણ ધારણ કરીને મોક્ષે જાય. જેમ કે શ્રી ભદ્રાજચંદ્રજી છે, સોગાનીજી છે, એ બધા એકાવતારી પુરુષો છે. તો એ પુરુષો તો અહીંથી દેવમાં જાય, દેવમાં જઈને પાછા મનુષ્ય ગતિમાં આવે, એ મનુષ્ય ગતિમાં એનો મોક્ષ થાય. તો એક ભવ ધારી, દેહ એક ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રહે એમ કીધું ને. હે અશેષ કર્મનો ભોગ ભોગવવો અવશેષ રે, દેહ એક ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રહે. તો એ એક દેહ ધારીને સ્વદેશે જાય, એનાથી આગળ એક એવા 123 જીવ છે. એ તો સીધા અહીંથી વિદેહમાં જશે અને સીધા ત્યાંથી મોક્ષમાં વયા જવાના એવા પણ જીવો પંચમ કાળમાં છે. આ પંચમ કાળ છે ને એમાં એવા 123 જીવો છે. એટલે આવી સ્થિતિ છે. શુદ્ધાત્માનું જે નિરંતર સ્મરણ કરે છે એને ભલે કદાચ સમ્યક દર્શન આ ભવે ન થાય તો પણ એટલા બધા ઊંડા સંસ્કાર પડે છે એ કદાચ કોઈ જીવ સીધો વિદેહમાં પણ વયો જાય અને ત્યાંથી મોક્ષે વયો જાય સીધો, એવા બનાવ બની શકે છે, ન બને એવું નથી. એટલે એવી કોઈ આ વ્યવસ્થા છે. જૈન દર્શન એટલું બધું સુંદર છે, એટલું બધું આનંદદાયક છે. હે સત કીધું ને, સત સરળ છે, સર્વત્ર છે, હંમેશા બધી જગ્યાએ છે. હે સત, સત એટલે સત, સતપણું જેને બેસે, કોઈ પણ પદાર્થનું સતપણું બેસે, દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું, કોઈ જળ પદાર્થનું પણ સતપણું બેસે તો ખરેખર એનું કરતાપણું નહીં આવે. એને કરતાપણું નહીં આવે તો અકર્તા સ્વભાવમાં ચાલ્યો જશે. પદાર્થને સામે રાખવો, આનો કરતા હું નથી, આ સતપણું સ્વતંત્ર છે, એનું એનું પરિણમન સ્વતંત્ર થાય છે એમ ખ્યાલમાં આવશે ને જળ પદાર્થનું, તો પણ જળની સ્વતંત્રતા બેસે અને ચેતનની સ્વતંત્રતા બેસી જાય છે. અને ચેતનની સ્વતંત્રતા બેસે એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ વહી જાય છે એની. ક્યાંયથી પણ ભેદજ્ઞાનનો માર્ગ બહુ સરળ છે. કોઈ પણ પદાર્થ હોય ત્યાં તમે ત્યાંથી પણ અધ્યાત્મ કાઢી શકો, પણ તમારું ચિત્ત, તમારું જ્ઞાન હંમેશા જાગૃત હોવું જોઈએ. જ્ઞાનની જાગૃતિ હોવી જોઈએ, જ્ઞાનની શોધક વૃત્તિ હોવી જોઈએ, જ્ઞાન હંમેશા સંશોધન કરતું હોવું જોઈએ, જ્ઞાન નિયમથી પ્રયોગમાં ચડેલું હોવું જોઈએ. તો ખરેખર એવી વિચારધારા જ્યારે જીવની ચાલવાની ચાલુ થાય છે ત્યારે સમ્યક દર્શન તો સહજમાં થઈ જાય છે, એનાથી તો જીવ ઘણો આગળ વધી જાય છે. એવી કોઈ સ્થિતિ આ કાળમાં આવી શકે છે. આ કાળમાં પણ સપ્તમ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા છે, ભાવલિંગી સંતપણા સુધીની ભૂમિકા પણ છે. ભલે અહીંયાથી મોક્ષ ન થતો હોય પણ મોક્ષનું રિઝર્વેશન ખુલ્લું છે, રિઝર્વેશન બંધ ન થઈ ગયું. તો રિઝર્વેશન કરાવવાનો કાળ આવી ગયો છે. ગુરુદેવ આવ્યા એમ કહી ગયા છે કે તારું રિઝર્વેશન થઈ ગયું છે, ખાલી તારા ટિકિટ હાથમાં આવે એટલી વાર છે. એવી વાત છે. જેને આત્મા ખ્યાલમાં આવ્યો એને સમ્યક દર્શન ન થાય કેવી રીતે બની શકે, માનવામાં ન આવે એવી વાત છે. એમ કે કોઈક આ મિથ્યા દ્રષ્ટિ છે, આ મોહી રાગી દ્વેષી છે, તો કે ભાઈ તું બોલમાં એવું ક્યાં સુધી તું એવું બોલતો રહીશ કે મોહી છે ને રાગી છે ને દ્વેષી છે ને મિથ્યા દ્રષ્ટિ છે ને અજ્ઞાની છે? એ કઈ મોપાટ કરવાની વસ્તુ છે? એ યાદ રાખવાની વસ્તુ છે? એ તો ભૂલવાની વસ્તુ છે. તું તો જ્ઞાનમય છો, જ્ઞાન સ્વરૂપી છો, એને યાદ કર ને. યાદ શબ્દમાં કરતો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને યાદ કર. હું મિથ્યા દ્રષ્ટિ છું ને મોહી રાગી દ્વેષું છું, મારે આ ટાળવાનું છે ને, તમે એ તો અનાદિનું છે જ, પણ હવે એમાં શું નવી વાત છે? કોને નથી ખબર અમે મિથ્યા દ્રષ્ટિ નથી એમ? બધા એને ખબર છે. ઉપદેશમાં પણ વધારે પડતી જો આવી શૈલી સાંભળવા જીવોને મળે ને તો એનું જ્ઞાન છે ને બીડાવાની તૈયારી થવા માંડે એવી સ્થિતિ છે. એટલે ઉપદેશનું વચન જે ગુરુદેવની પ્રણાલિકા અનુસાર હોવું જોઈએ, ખરેખર ગુરુદેવે જે માર્ગ એનું સંચાલન જે કર્યું ગુરુદેવે, અને એ જે 45 વર્ષ ધોધમાર વરસાદ વરસાવ્યો, ખરેખર એ તો આપણે કલ્પના ન કરી શકીએ. આવો પુરુષ આવે આ કાળમાં અને આપણો જન્મ થાય અને આપણા કાને આ વાત પડે કે તું સૂચો સૂચો. સવારે મેં કીધું તું કે આ સાંભળવું શુભ ભાવ છે, પણ સંસ્કાર શુદ્ધ ના પડે છે. એમ વિચાર કરજો, એમ ન કરતા વિચાર કે આ શુભ ના સંસ્કાર છે ને, આ તો કસાય છે ને, આ તો એમ કે આશ્રવ છે ને. અરે ભાઈ એવું નથી. એ તને સાંભળસ એ શુભ છે, પણ એ તું શું સાંભળસ? તું સાંભળસ એ શુદ્ધ છે. તો એ શુદ્ધના સંસ્કાર અંદર જાય છે, એ શુદ્ધના સંસ્કાર બહાર આવશે ત્યારે શુદ્ધતાના ઢગલા થઈ જશે તમે. એવી કોઈ આ પૂજ્ય ગુરુદેવશ્રીની દેશના છે. સર્વ જીવો આવી સ્વરૂપની સાધના કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મ સ્વરૂપ.